તારીખ 3/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 270 અને 218 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57
સુભાષભાઈને આર્થિક પ્રતિકૂળતા ઉપર માર્ગદર્શન છે. પહેલા પરિગ્રાફમાં નીચે લીધું છે ને, આથી વિશેષ આજે આપનો એક પત્ર મળ્યો, એમ કરીને જે પરિગ્રાફ છે એ પરિગ્રાફ 270 નંબર નો પત્રાંક છે. ઉપર પહેલો પેરેગ્રાફ એમાં છેલ્લે લીધું કે અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, ખાસ કરીને કર્મનો ઉદય અનુકૂળ ન ચાલતો હોય ત્યારે વિશેષ આકુલતા કરીને જે કાંઈ પરિણમન થાય છે એ રસ્તો છોડી દેવો. અને ભવિષ્ય માટે અલ્પ પણ ભય રાખવો નહીં, કોઈ પણ સ્તરના મુમુક્ષુને લાગુ પડે એવો વિષય છે. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં, લાંબી તો ચિંતા કરવી નહીં પણ ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. દુનિયાદારીમાં ડાપણ બીજી રીતે છે. દુનિયામાં તો એમ કે ભાઈ આવતીકાલનો વિચાર કરવો, આપણું આયુષ્ય કેટલું લાંબુ છે ઠેઠ સુધીનો વિચાર કરવો, ત્યાર પછી આપણા દીકરા દીકરી કુટુંબ પરિવારનો પણ વિચાર કરવો અને બધી વ્યવસ્થા કરવી. જ્ઞાનીનો માર્ગ કોઈ જુદો છે, એમ કહે છે કે એક પળનો પણ ભવિષ્યનો તારે વિચાર કરવાની જરૂર નથી, કેમ કે પૂર્વકર્મ છે એને ફેરવવા ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ સમર્થ નથી. તારો વિચાર કર્યો શું કામ આવે? ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે એટલે ભવિષ્યની ચિંતા કરવા માટેની જે તારી પરિણતિ ઘડાઈ ગઈ છે, જે પરિસ્થિતિ થઈ ગઈ છે કે તારે ચિંતા ન કરવી હોય તો પણ થઈ જાય છે, એવી જે પરિસ્થિતિ એને અહીંયા અભ્યાસ કહે છે. અભ્યાસ થઈ ગયો એટલે ટેવ પડી ગઈ, મહાવરો થઈ ગયો, એ રીતે તું તારો યોગ્યતા જ એવી તારી થઈ ગઈ છે કે વારંવાર તને ભવિષ્યની ચિંતાને હિસાબે વિચાર આવ્યા કરે અને કાંઈ ને કાંઈ એમાં ને એમાં જ ગૂંચવાઈને તું તારો સમય પસાર કરી નાખે છે. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કર્યા રહેવું, તે ભૂલી જવું, તે છોડી દેવું, તેને તેની કિંમત કાઢી નાખવી, અભિપ્રાયમાંથી તેની કિંમત છોડી દેવી. અનુકૂળતાઓ રહેશે તો ઠીક પડશે, અનુકૂળતાઓ નહીં રહે તો પછી દુઃખી થઈ જવાશે. એ બધું છોડી દેવું, ભૂલી જવું, વિસ્મરણ કરી નાખવું, એવું બધું વિસ્મરણ કરી નાખવું. અભિપ્રાયથી નિર્ણયથી મુમુક્ષુ જીવે એવી તૈયારી કરી લેવી જોઈએ કે કોઈ પણ ભવિષ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉદય પ્રમાણે હશે કે રહેશે તો પણ હું મારું આત્મહિત કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સાધીશ, અને એ સાધવા માટે મને અનુકૂળતાઓની અપેક્ષા નથી, પ્રતિકૂળતાઓની દરકાર નથી. કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું કાર્ય કરીશ એવું એને ઉત્સાહ, એવો નિર્ણય, એવો ઉલ્લાસ, વીર્યોલ્લાસ જેને કહે છે, એ મુમુક્ષુજીને એના નિર્ણયથી હોવો જ જોઈએ, થવો જોઈએ. નહીતર ભવિષ્યની ચિંતા છૂટવાનો કોઈ પ્રકાર નહીં થાય. અરે, ભવિષ્યની ચિંતા હળવીએ નહીં થાય, આમાં પહેલા હળવી થઈ જશે. તે વિસ્મરણ કર્યા રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે, એટલે કે તો જ આત્મહિત થશે, ઈશ્વર પ્રસન્ન થશે એનો અર્થ એ છે કે તો જ આત્માનું હિત થશે, નહીતર આત્મહિત નહીં થાય. અને પરિણામ કરી કરીને, સંયોગના પરિણામ કરી કરીને દુર્ગતિમાં જવા સિવાય બીજું કઈ થશે નહીં. એ પરિણામથી કઈ પરિસ્થિતિ બદલી જશે, કર્મનો ઉદય ફરી જશે એમ નહીં બને, પણ તારી દુર્ગતિ નિશ્ચિત થઈ જશે, પાકી થઈ જશે. તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામવાનું ફળ છે, અથવા આત્માને મહિમાનું તો ફળ છે કે જો સંયોગનો મહિમા ઘટે તો, સંયોગનું મૂલ્ય ઘટે તો, અનુકૂળતાઓ પ્રતિકૂળતાનો હિસાબ કિતાબ જો એમને એમ રહી જાય તો પરમ ભક્તિ એટલે આત્મભક્તિ, આત્માનો મહિમા, આત્માની કિંમત આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એનું ફળ નથી. નહીં, ચિંતા ઘણી કરે અને ઉલટાનું મતિ મૂંઝાઈ જાય. જેમ જેમ ચિંતા વધારે કરે તેમ મતિ મૂંઝાઈ જાય, અને મતિ એવી મૂંઝાઈ જાય કે નિર્ણય યોગ્ય લેવાને બદલે લગભગ ચિંતિત દશામાં લીધેલો નિર્ણય અયોગ્ય જ હોય છે. જગતના ડાયા માણસો પણ એમ કહે છે કે કાંઈ શાંત ચિત્તે, ઉપાધિ વગરના શાંત ચિત્તે નિર્ણય લેવાય તો બરાબર નિર્ણય લેવાય છે, અને જલ્દી ઉતાવળમાં, મૂંઝવણમાં, આકુળતામાં જે નિર્ણય લેવાય છે એ નિર્ણય વ્યવહારિક દ્રષ્ટિએ પણ યોગ્ય નિર્ણય નથી લેવાતો. સ્વસ્થ ચિત્તે જે નિર્ણય લેવાય છે તે બરાબર લેવાય છે. માટે ચિંતા તો સામાન્ય બુદ્ધિવાળા પણ એ ચિંતાની પરિસ્થિતિ સ્વીકારતા નથી. ભવિષ્યની યોગ્ય નિર્ણય લેવા માટે પણ ચિંતાની પરિસ્થિતિનો સ્વીકાર નથી કરતા. એ તો બુદ્ધિગમ્ય વિષય છે. અહીંયા તો એમ જ કેવું છે કે તું પોતે અનાદિ અનંત શાશ્વત તત્વ, તારા સર્વ ગુણથી સંપન્ન અને અનંત સુખથી ભરપૂર, કે જે સુખ ને કોઈના આલંબનની કોઈની અપેક્ષાની જરૂર નથી, એવો તું પોતે સમર્થ પદાર્થ, અને તું બીજાની અપેક્ષાની ચિંતાને દીનતામાં ક્યાં પીડ્યો છે, અને એથી તને દુઃખ ને ઉપાધિ સિવાય બીજું શું મળે છે, કે બીજું કાંઈ થતું નથી, તને અશાંતિ સિવાય બીજું કાંઈ થતું નથી, અશાંતિ થઈ જાય છે, તો જ પરમ ભક્તિ પામવાનું ફળ છે, અને તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે. આ બહુ માર્મિક વાત લખી છે કે અમારો ને તમારો સંયોગ થયા પછી પણ જો જગતના સામાન્ય પ્રાણીઓની જેમ તમે સંયોગની ઉપાધિ કર્યા કરો તો અમારો તમને સંયોગ થયો છે એ તો નિરર્થક વસ્તુ થઈ ગઈ, એની કોઈ સાર્થકતા રહેતી નથી, એની કોઈ અસર રહેતી નથી, એનો કાંઈ અર્થ જ નથી, એમ થઈ જાય છે, કોઈ લાભ ન રહ્યો. જગતમાં એમ જ કરે છે બધા, આખું જગત, પછી યુરોપ લ્યો, અમેરિકા લ્યો, રશિયા લો કે ભારત લ્યો, બધા સંયોગની પાછળ દોટ મૂકી છે આંધળી. તમે સંયોગની પાછળ જો મૂંઝાયેલા પીડ્યા છો તો અમારે ને તમારે જે કાંઈ વિષયમાં આપણી વચ્ચેનો જે પારમાર્થિક વિષય છે એ વાતનું તો કોઈ સ્થાન જ રહેતું નથી, એની શું અસર છે કે કાંઈ ન રહે નથી, તો સીધી જ વાત છે. સત્સંગનો કોઈ લાભ તો હોવો જોઈએ કે નહીં, અને તે પણ લૌકિક પ્રકારથી કોઈ વિલક્ષણ પ્રકાર હોઈ શકે છે. હા, એ તો સીધી વાત છે, એ તો બહુ જ ફેર પડી જાય, ઘણો ફેર પડે છે. લૌકિક વ્યવહારની અંદર પણ ઘણો ફેર પડે છે, અને સરળતા તો એમાં મુખ્ય વાત છે. આ આમ કરે માટે હું આમ કરું, એ આડો હાલે તો હું આડો હાલું, એ લૌકિકમાં છે. લૌકિકમાં તો સીધી જ લાઈન છે, મારા આત્માનું હિત થાય એ મારે કરવું છે, અને મારું અહિત થાય એવું કાંઈ કરવું નથી કોઈ પણ ભોગે. એને ખંખેરી નાખે તો લૌકિકમાં તો શું છે કે પોતે હજી એક બહારના પદાર્થોના લાભને જોવે છે, અહીંયા તો આત્મિક લાભ જોવાનો વિષય છે. દ્રષ્ટિકોણ આખો એવો છે, વિલક્ષણ દ્રષ્ટિકોણ છે. તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે. અને ઉપાધિ વિશે શું થાય છે, એટલે તમારી પ્રતિકૂળતા વિશે શું થાય છે, શું થવાનું છે, તે આપણે આગળ ઉપર જોઈ લેશું. જોઈ લેશું એનો અર્થ બહુ ગંભીર છે. હવે સામાન્ય માણસને એમ સમજાય કે કોઈ આગળ પ્રતિકૂળતા વધશે સુભાગભાઈને, તો શ્રીમદજી કાંઈક એમને બહારમાં મદદ કરી દેશે, એને એમની પ્રતિ અનુકૂળતાને લાવશે, પ્રતિકૂળતાને હટાવશે, એમ નથી અહીંયા કહેવું. જોઈ લઈશું એનો અર્થ એમ છે કે એ વખતે તમારો પુરુષાર્થ આત્મા તરફ વધારે વળે એવી પરિસ્થિતિમાં તમે આવશો, એવી કોઈ આપણે આપણા એકબીજાના યોગથી કોઈ પરિસ્થિતિ તમારી ઊભી કરશો કે જેમાં તમે તમારું વિશેષ હિત સાધી શકશો, એમ જોઈ લઈશું એવી વાત છે. જોઈ લઈશું એટલે કોઈ ચમત્કાર કરી દેશું કે કોઈ શેઠિયાને સંકેત કરી દેશું કે ભાઈ જરાક આમને હાથવી લેજો, એમ નહીં. શું જોઈ લઈશું એટલે કોઈ મદદ કરી દેશું, એમ નહીં. જોઈ લઈશું એટલે કે તમને તમારા આત્માનું હિત થાય એવી કોઈ એવી પરિસ્થિતિમાં લઈ લેશું. એ જાતની તમારી યોગ્યતા અને પોતાનું જે સામર્થ્ય છે એ બંનેનો વિશ્વાસ છે, એની અંદર વિશ્વાસ છે એમાં. એમની યોગ્યતાનો, સુભાગભાઈની યોગ્યતાનો પણ વિશ્વાસ છે, અને પોતે જે કાંઈ એમને બોધ આપવા માગે છે એ બોધનો પણ વિશ્વાસ છે કે આનાથી હિત જ થશે, એવી એક નિશંક નિશ્ચિત પરિસ્થિતિ છે એનો અહીંયા સંકેત કર્યો છે. બે વચ્ચેનો નિમિત્ત નૈમિતિક સંબંધ એની નિશંકતા છે. એટલે એ અવતરણ ચિહ્નમાં એ વાતને ગૂઢ ભાષામાં લઈ લીધી છે, ગંભીરતા બતાવી દીધી છે. આ વાતની કોઈ ગંભીરતા બીજી રીતે લેવા જેવી છે. એમ કરીને પણ એમને એમ કહ્યું કે તમારે જરાય મૂંઝાવવાની જરૂર નથી. સવારે એને ક્યાં મૂકી દીધા કે તમારે કોઈ ઉપાધિની ચિંતા કરવાની જરૂર નથી, અમે બેઠા છીએ ત્યાં સુધી તમે ચિંતા કરશો, એમ સીધા જ હળવા કરી નાખ્યા એ રીતે. એ નીચે ખુલાસો કરશે એમાં. સર્વાત્મા હરિ સમર્થ છે, આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિ યોગ વિશે જો કે લક્ષ રહ્યા કરે છે, પણ જે કાંઈ સત્તા છે તે તો સર્વાત્માને હાથ છે. સર્વાત્મા હરિ સમર્થ છે, અંદર આત્મા જે બેઠો છે એ તો બહુ સમર્થ છે, સર્વગુણ સંપન્ન છે, સર્વશક્તિ સંપન્ન છે. ગુણ સંપન્ન એટલે સર્વશક્તિ સંપન્ન છે, અને મહંત પુરુષોની કૃપાથી એટલે પોતાની દશાની વાત લીધી છે. અમારી મતિમાં એવી નિર્બળતા ઓછી રહી છે તમને જે નિર્બળતા આવી જાય છે એવી નિર્બળતા આવતી નથી. નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિ યોગ વિશે જો કે લક્ષ રહ્યા કરે છે, ખ્યાલમાં છે. તમારો જે ઉપાધિ યોગ છે એ અમારા ખ્યાલ બહાર નથી, અમારા લક્ષમાં છે. પણ સમાધાન વર્તે છે કે જે કંઈ થવા યોગ્ય હોય તે થાય છે. જે કંઈ સત્તા છે, અધિકાર છે, એ તો સર્વાત્માને હાથ છે. એટલે કે દરેક પરમાણુ, દરેક પદાર્થ પોતપોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, પોતપોતાના ગુણધર્મ પરિણમે છે. એ અધિકારમાં કોઈ બીજાનો અધિકાર, સત્તા એક સત્તામાં બીજાની સત્તા કામ આવે એવું નથી. બહુ ગૂઢ ભાષા છે સિદ્ધાંતોની. અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. એવી જે સત્તા છે, અધિકાર છે, એ જ્ઞાનીઓને તો નિરપેક્ષપણું છે, નિરાકાંક્ષાપણું છે. કોઈ આકાંક્ષા નથી, કોઈ અપેક્ષા નથી. એથી એમનું સામર્થ્ય છે, એ અંદરથી પ્રગટ થયેલું છે. એ પ્રગટ થયેલા સામર્થ્યને કોઈ દીનતા નથી, કોઈ એને અપેક્ષા કરવી નથી, કોઈ આકાંક્ષા રાખવી નથી. એવી સ્થિતિ જ્ઞાનીને પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને ચાલવું એ પણ આજ્ઞાંકિત ધર્મ છે. કુદરત લેવી, ઈશ્વર, હરિ, એ બધામાં કુદરત લેવી. કે જ્યાં સુધી કુદરતની ઈચ્છા હોય, કુદરત જે ઈચ્છતી હોય, એટલે સર્વ પદાર્થ ગુણધર્મ પ્રમાણે પરિણમે છે. સર્વકાળે યથા યોગ્ય સર્વ પદાર્થોની પરિપક્વ અવસ્થા થાય છે. કોઈ પદાર્થની અપરિપક્વ કે ન થવા યોગ્ય અવસ્થા થતી નથી. તેથી જ્ઞાનીને સર્વ સમાધાન વર્તે છે. કોઈ પણ પદાર્થની અવસ્થા પ્રત્યે અસમાધાન વર્તતું નથી. એ જ્ઞાની કુદરતની આજ્ઞાએ ચાલનારા, કુદરતની આજ્ઞાને માન્ય રાખનારા આજ્ઞાંકિત છે. જ્ઞાની આજ્ઞાંકિત છે. બસ પતી ગયું. જ્ઞાનીનો પણ એવો ધર્મ છે, જ્ઞાનીને પણ એ આજ્ઞાએ ચાલવું એવો આજ્ઞાંકિત ધર્મ છે જ્ઞાનીનો. જ્ઞાની બીજી રીતે ચાલતા નથી, ઉથલ પાથલ કરવા માંગતા નથી. ઇત્યાદિક વાત ઘણી છે, એ તો ઘણી વાતો છે, એવી શબ્દે લખી શકતો નથી. અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી. પ્રત્યક્ષ સમાગમે આ બધી ચર્ચા થઈ શકે એ સિવાય બીજો કોઈ ઉપાય પણ અત્યારે નથી. જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. અમને સમાધાન થાય એવી ઘણી વાતો કરવી છે, એ પણ કોઈ યોગાનુયોગ હશે. એટલે કે એવા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં તમારી યોગ્યતા જોઈને વાત કરશું, અથવા યોગ્યતા જોઈને સહેજે એ વાત કરવાની સ્ફૂર્ણા આવશે. પોતે તો ઘણા વિચિક્ષણ છે આ વિષયની અંદર. એટલે સામાજીવની યોગ્યતા જોઈને જ એમને જે વિકલ્પ આવતો એના કોઈ જીવો પ્રત્યે, એ પણ બહુ કુદરતી પરિસ્થિતિમાં આવતો હતો. અને આટલું જ કહેવાય, એથી વધારે વિકલ્પ ઉઠે નહીં. વાણી મૌનપણાને ભજી જાય, એ બધા ઘણા પ્રસંગો આવશે એની અંદર. અત્યારે આ વાત કરતા અમારી વાણી મૌનપણાને ભજે છે, વાત કરવાનો વિકલ્પ રહેતો નથી. સામાન્ય યોગ્યતા ક્ષેત્રકાળ ભાવ બધું જોઈને કુદરતી, કુદરત ઉપર બહુ છોડે છે. સહજતા કેટલી હોય છે મોક્ષ માર્ગની અંદર એ બધું અહીંયા સ્પષ્ટ થાય છે, વધારે સ્પષ્ટ થાય છે. એટલે જ્યારે જે ઈશ્વર ઈચ્છા હશે એ વાત કરશું, અમારી ઈચ્છા હશે એમ એમ વાત કરશું એમ નહીં. જ્યારે જે યોગ્ય થવા યોગ્ય હશે વાત થઈ જશે. કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. ઉપર જે અહમ ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લખ્યા છે તે આપ થોડો વખત વિચાર કરશો, ત્યાં જ એવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે. અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. કેમકે લૌકિકમાં આ શિક્ષા ગાંડી ગણાય છે, લૌકિકમાં તો લાંબો વિચાર કરે ભવિષ્યનો, એ ડાયો માણસ કહેવાય છે. આવતીકાલનો શું એક પળનો તો હું વિચાર કરીશ ને, એ તો ગાંડી શિક્ષા કહેવાય છે. એ શિક્ષા લખવાની પણ મેં જ્યારે વિચાર કર્યો, મને લખવાનો વિચાર આવ્યો છે, એ આપની યોગ્યતા જોઈને આવ્યો છે કે લખવાનો વાંધો નથી આપને. માટે જરૂર આપને એ અનુકૂળ પડશે, આપના હિત માટે કાર્ય સાધક થશે, માટે એવી શિક્ષા લખી છે. જે ઉપાધિમાંથી અહંપણું મૂકવાના વચનો લખ્યા છે, એટલે શું છે કે આ ઉપાધિ મારી છે, મારા કુટુંબની છે, મારી છે, એનો ભાર મારે માથે છે, એની જવાબદારી મારી છે, એમ અહંપણું રાખવાથી ઉપાધિ વધે છે. એ અહંપણું મૂકી દેતી એમ કહેવું છે, તો બધાને લાગુ પડે એવો વિષય છે. બધા મુમુક્ષું નહીં કે તું સંયોગમાંથી, કુટુંબમાંથી, બધેની જવાબદારીમાંથી હું પણ માથે લઈને જે ફરે છે એ તું છોડી દઈશ. એ જ તને ઉપાધિ અને દુર્ગતિનું કારણ થઈ જશે, બીજું કાંઈ નહીં થાય. એવું જે એવા જે વચનો લખા છે, એ વચનો આપની યોગ્યતા માટે એવા સરસ છે કે થોડોક વિચાર કરશો કે આ આત્મા કોણ, મને મારે ને આ શું લેવા દેવા, ખરેખર આ ઉપાધિને આ જવાબદારીની મારે શું લેવા દેવા, થોડોક વિચાર કરશો ત્યાં તો એવી દશા તમારી સરસ થઈ જશે કે તમે તમારી ભિન્નતાના વિચારમાં, જુદાપણાના વિચારમાં આવી જશો, અણુપણું મુકાઈ જશે, સહેજે હળવું થઈ જશે અણુપણું, અને ઉપાધિમાંથી તમે મુક્ત થઈ જશો. એવી તમારી યોગ્યતા જોઈને આ શિક્ષા, જેને જે શિક્ષાને વિશેષણ આપ્યું છે ગાંડી શિક્ષા, એવું વિશેષણ આપ્યું છે. લૌકિક દ્રષ્ટિનો વિકલ્પ કરીને આપ્યું છે. શિક્ષા તો એકદમ અલૌકિક છે, ગાંડી નથી પણ એકદમ અલૌકિક દાપણની શિક્ષા છે. પણ લૌકિક દ્રષ્ટિએ જેને ગાંડી શિક્ષા કહેવાય, એવી શિક્ષા તમને લખવાની મેં હિંમત કરી છે, વિનંતી કરી છે. અને એ પણ કુદરતની એવી ઈચ્છા થઈ છે, એટલે હરિની એવી ઈચ્છા થઈ છે કે તમને આવી ગાંડી શિક્ષા પણ લખવી. ક્યાંય કરતા થતા નથી, હું તમને ઉપદેશ આપું છું એ વાત છોડી દે છે. આના ઉપરથી કોઈ વિશેષ લક્ષ્ય કરવા જેવું હોય તો આ છે કે ભલે જ્ઞાની બોધ આપે છે તો પણ એ કેટલા વેગળા રહીને આપે છે, કેટલા ભિન્ન રહીને આપે છે, કેટલા નિષ્પ્રહ રહીને આપે છે, એ આમાંથી નીકળે છે કે આ તો કોઈ કુદરત કામ કરાવે છે. ગુરુદેવ પ્રવચન કરતા ત્યારે એક વખત એવી વાત ચાલેલી કે આ જે ભાષા નીકળે છે એની ઈચ્છાને ખરેખર કરતા કર્મ સંબંધ નથી. આ ભાષા વર્ગણાના પૂતગળો કુદરતી પરિણમે છે, અને નહીં ધારેલી વાતો નીકળે છે. પ્રવચનની અંદર પોતે કલ્પના ન કર્યો હોય, વિચાર ન કર્યો હોય એવી વાતો વ્યક્ત થાય છે. એ શું બતાવે છે? તે સ્વયં જ થઈ રહ્યું છે, અને સ્વયં થઈ રહ્યું છે એવો અનુભવ થાય છે પોતાને. એટલે અહીંયા તમને આટલી શિક્ષા લખાણી એ પણ હરી ઈચ્છા એ લખાણી છે. ખરેખર એવું કાંઈ લખવાની પહેલાંથી કોઈ ગોઠવીને પ્લાનિંગ કરીને તમને લખીએ છીએ એવું પણ નથી. એવી સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે, માટે જેમ બને તેમ એને અવધારજો, એને અંગીકાર કરજો, એને ધારણ કરજો. ખાલી એનો શબ્દાર્થ શું થાય છે એટલો વિચાર નહીં કરતા. સામાન્ય રીતે માણસ કોઈ પણ વાતનો અર્થઘટન શું થાય છે અને એ અર્થઘટન બરાબર થાય છે કે નહીં, અને જો બરાબર થાય છે તો હવે વાંધો નથી, આપણે સાચો અર્થ સમજ્યા છીએ, એવો એ જે સંતોષ થાય છે એ વાત અહીંયા નથી. ઉઠાડજો એટલે અંગીકાર કરજો, એને ધારણ કરજો, એમ કેમ છે? હા, એમ સીધું કેવું છે? એટલે શું છે કે જે બોધનો વિષય છે ત્યાં બે પ્રકાર પડે છે. એક પ્રકાર એવો છે કે સામાન્ય રીતે એની સમજણ સુધી માણસ આવે છે. કેટલાક તો અધૂરું સમજે છે, ઓછું સમજે છે કે વિપરીત સમજે છે, એનો તો પ્રવેશ નથી. પણ કોઈ બરાબર સૂક્ષ્મ અનુસાર બરાબર સમજે છે, ઠીક સમજે છે, ત્યારે એને સંતોષ જો થાય છે કે મને સમજાય છે, તો આ એક પાછી ભયંકર પરિસ્થિતિ છે, સમજાયાની ભયંકર પરિસ્થિતિ છે. ખરેખર જો યથાર્થ સમજાયું હોય તો એની યથાર્થતાનો એક ચિહ્ન, એક લક્ષણ એવું છે કે એક અવધારણ કરવા ઉપરનો પ્રયાસ ચાલુ થાય, આ જ યથાર્થતાનું લક્ષણ છે. કે એને એનો ઉપયોગ શું, એ બોધનો ને ચરિતાર્થ કરવા સંબંધીનું જો કાંઈ પણ ચેષ્ટા ન થાય આત્માને, તો એને એની સમજણની યથાર્થતા ક્યાં રહી? આ સવાલ છે. એની સમજણની યથાર્થતા રહેવાનો પ્રશ્ન નથી. આ એક ન્યાય છે. એ એવો ન્યાય છે કે જે સર્વજ્ઞાનીઓના ઉપદેશના નો અંતરધ્વનિ છે, અંડરટોન જેને કહેવામાં આવે છે, એવો વિષય છે. બધા જ જ્ઞાનીઓને આ કહેવું છે કે અમે કહીએ છીએ તે અવધારણ કરો, અવધારજો, જે શબ્દ અહીંયા લેખો છે, અવધારણ કરો, એના ઉપર એનું વજન છે. સમજીને એકોર મૂકી દે એ પરિસ્થિતિ આ માર્ગને અનુકૂળ નથી. ઠીક છે, સમજાય તો છે, એટલું નહીં, સમજાય છે એવી રીતે કે કઈ રીતે એને અંગીકાર કરી શકાય છે એવી રીતે સાથે સાથે સમજાય છે, અને એ અંગીકાર કરવાની આત્મા અંદરથી કોઈ ચેષ્ટા કરે છે તો એની યથાર્થતા છે, નહીંતર એની કોઈ સાર્થકતા નથી. એ એક સ્મૃતિનો વિષય બની જશે કે જે વિસ્મૃતિ સહિત છે. એ સ્મૃતિનો જન્મ વિસ્મૃતિ રૂપ એના મરણ સહિત જ છે, એનો કોઈ અર્થ નથી, એનું કોઈ સાર્થક પણ હોતું નથી. એટલે જેમ બને તેમ એને અવધારજો. ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રે ઉદ્યમ કરવો. ઉદ્યમ કરવાની વૃત્તિ આવશે, ઉદ્યમ થશે, કઈ ખ્યાલ છે તમારી પરિસ્થિતિનો, એટલે તમને એ પ્રકારનો રાગ ઉત્પન્ન થશે અને ઉદ્યમ પણ પ્રવૃત્તિ પણ થશે. પણ ચિંતામાં રહીને, શંકામાં રહીને નહીં, કાલ શું થશે એવું નિરાધારપણું પકડીને નહીં, નિશંકપણે જે થવા યોગ્ય હશે તે થશે. આકુલતાની થોડી દવા કરવી છે, બાકી મારા અધિકારની વાત નથી. તેમ અહમપણું રાખીને કરવા યોગ્ય નથી, અહમપણું છોડીને થાય તે થાય, થાવ તે થાવ, ન થાવ તે ન થાવ, એમ અહમપણું છોડીને ઉપાધિના કોઈ પણ ઉદયમાં થોડો પણ પ્રવેશ થાય તો પણ અહમપણું છોડવાનો જે પ્રયત્ન છે એ બરાબર મક્કમ રીતે રાખીને થાય તો યોગ્ય છે, નહીંતર જગત આખું જેમ ઉપાધિમાં હલવાઈ ગયું છે એમ તમે હલવાઈ જશો. બીજું તો કાંઈ બીજો પ્રકાર તો થવાનો નથી. અહમપણું છે એ જ ઉપાધિ છે. પોતે ખરેખર ભિન્ન સત્તા એ હોવા છતાં પણ જે અહમપણું કરી લે છે એનેથી જ ઉપાધિ છે, એનેથી જ દુઃખ છે, બીજું કાંઈ અશાંતિનું એ જ કારણ છે. ભિન્ન પદાર્થની ભિન્ન સત્તા જો જોવે તો પોતે જ્ઞાતા રહી જશે, અને એક જ નિરુપાધિક થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. હે, કરતા પણ એક જ છે. કરતાપણું કહો, અહમપણું કહો, એના તો કરતા એ મિથ્યાત્મના લક્ષણ અનેક પ્રકારે એની અંદર પછી આવે છે. મુખ્યપણું કયો, એનું અહમપણું થાય એટલે મુખ્યપણું થયા વિના રે નહીં, અગૌણ થઈ જાય સીધું, થાય ખરું કાર્ય પણ ગૌણપણે થાય. એનું ઉત્તરદાયિત્વ એટલું જ છે કે પ્રમાણિકપણે અહમપણું છોડીને જેટલો પોતાનો રાગની યોગ્યતા છે એટલા પ્રકારે પ્રવર્તવું. ઉત્તરદાયિત્વમાં અહમપણું કરવું એવી વાત, એવી શરત ક્યાં આવે છે? આ નિરાલંબ નિરપેક્ષ એવા આત્મસત્વને શું આ બધી જરૂરિયાત છે? આ સાથે વાત છે, છોડીને વાત નથી. જો કોઈ અનુકૂળતાને પ્રતિકૂળતાના સંયોગોમાં અહમ બુદ્ધિ ત્યાગવાનું કાંઈ પણ થઈ શકે, કોઈ પણ અહમપણું છોડવાનું થઈ જ નહીં શકે. એટલે શરૂઆત તો અહીંથી કરવાની છે કે જ્યારે પોતાની જરૂરિયાત છે ત્યારે એ જરૂરિયાતની ઈચ્છા કાળે એ જરૂરિયાત વિનાનો નિરાલંબ નિરપેક્ષ તત્વ છું, એને વળી આ છું, એ વાત તો એના લક્ષમાં હોવી જોઈએ. અને એ પ્રયોગ સહિત પછી જે પ્રવર્તે છે એમાં બધો રસ્તો થાય છે આગળનો. જો અહીંથી ભૂલ્યો તો આગળ કોઈ રસ્તો નથી. અહીંથી વાત તો મૂળ તો પોતાથી એ વાત છે, પછી એને બધી જગ્યાએ પોતાની ઉત્તરદાયિત્વની જવાબદારીની અપેક્ષાએ કેટલો ક્યાં કેમ વિવેક કરવાનો છે એ બધું સૂજે છે, નહીંતર એ વિવેક સૂજતો નથી. નહીંતર ક્યાંક પોતાને પોતાની ઈચ્છા પ્રમાણે કરવું હોય ત્યારે સિદ્ધાંતનો આશ્રય લેશે, ખોટે ખોટો ખોટું સમાધાન કરશે, ખોટો સિદ્ધાંતનો આશ્રય લેશે, નિશ્ચયના સિદ્ધાંતનો આશ્રય લેશે, ક્યાંક પોતાને ફાવશે ત્યાં વ્યવહારના સિદ્ધાંતનો આશ્રય લેશે, જ્યાં જેમ પોતાને ફાવતું કરશે અને પોતાની રુચિ અનુસાર કરશે. એ વાત નથી. એક એટલા માટે એમણે મંત્ર આપી દીધો 211માં કે એક દ્રઢ મોક્ષ ઈચ્છા છે તો તને સર્વ ઉદયના પ્રસંગોમાંથી કેમ છૂટવું એનો વિવેક આપશે, અને નહીતર એ વિવેક ક્યાંય નહીં આવે. તો પહેલી વાત એ છે કે દ્રઢ મોક્ષેચ્છામાં પોતે જ્યાં જ્યાં ઈચ્છા કરે છે ત્યાં બંધાય છે, જ્યાં જ્યાં પોતાને ઈચ્છા થાય છે ત્યાં બંધાય છે. જ્ઞાતા દ્રષ્ટા એવા ચૈતન્ય પદાર્થને પર પદાર્થની અપેક્ષા શું? જે પોતાથી સ્વયં પરિપૂર્ણ છે, અનંતના સુખથી ભરપૂર છે પ્રદેશે પ્રદેશે, એને બીજાની અપેક્ષા શું? છતાં જે વૃત્તિ ઉઠી તો આ વાત રાખીને કે આ વાત ટાળીને, આ સીધો સવાલ. ત્યાં જો પ્રયોગ ન ચાલ્યો તો પોતાના ઉદયમાંથી છૂટવા માટે શું કરશે? અને પછી તો બીજા જે સંગ પ્રસંગો ઊભા થશે ઉદયના, એમાં તો ક્યાંય વિવેક આવશે જ નહીં, કોઈ જગ્યાએ વિવેક નહીં રાખી શકે, વિવેક નહીં જળવાય. ક્યાં કેટલી બાંધછોડ કરવી એનો વિવેક કેવી રીતે રહેશે? એને કોઈ રીતે ન રહે. કેન્દ્ર સ્થાન અહીંયા છે બધી વાત. એટલે તો પોતે લખે છે ને કે સમાગમ સિવાય આવી વાતો કરવાનો કોઈ ઉપાય નથી. ઘણી ઊંડી વાતો છે, પત્રોમાં કેવી રીતે લખવી, શું પ્રત્યક્ષ સમાગમમાં કેટલીક વાતો થઈ શકે તે પણ અત્યારે અમે કોઈ પ્લાનિંગ કરતા નથી. એનું કે તમે મળશો ત્યારે તમને આમ કહેશું, આમ સમજાવશું, એ કાંઈ નથી. ઈશ્વર ઈચ્છા હશે તે વાત થઈ જશે એ વખતે. એટલા બધા અત્યારથી સહજતામાં છે, કોઈ એમના પ્રત્યે એક બહુ પાત્ર મુમુક્ષુ તરીકેનું જે આકર્ષણ છે, એ આકર્ષણ હોવા છતાં કેટલા નિષ્પ્રહ અને કેટલી સહજતામાં વર્તે છે એમની અંતરંગ પરિસ્થિતિ પ્રસિદ્ધ થાય છે. ઘણી મર્યાદા એકદમ સહજતામાં છે. એ લાઈન કેવી પોતાની લાઈન ઉપર ચાલ્યા જાય છે, એ પણ એમનું એક ઉદય છે. એમને જે મુમુક્ષુઓ મળે છે એ સાથેનો જે પારમાર્થિક વ્યવહાર છે, બીજો તો વ્યવહાર એમણે રાખ્યો જ નથી, પણ જે પારમાર્થિક વ્યવહાર છે એમાં પણ કેટલા નિષ્પ્રહ અને કેટલી સહજતાથી વર્તે છે, પોતાના રસ્તે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા આંગળી ચીંધવાની વાત છે. પોતાના અંદરના રસ્તે ચાલ્યા જાય છે ને ચાલતા ચાલતા આંગળી ચીંધવી છે કે આ રસ્તો છે, જો અમે ચાલ્યા જઈએ છીએ આ રસ્તે, આ રસ્તો, આ રસ્તો છે. તમને દેખાય તમે સિદ્ધાર છો, ન દેખાય તો કોઈ ઉપાય નથી. એવી વાત છે, બહુ મોટો અંતર છે, કોઈ એનો ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષનો કોઈ વિકલ્પ જ નથી કે પ્રત્યક્ષની જગ્યાએ આમ ચાલે કે ન ચાલે. એ તો ખુદી બેન્સરી સાથે કેટલી ચર્ચા થઈ કે ગુરુદેવની ટેપ અમે સાંભળીએ છીએ તો પ્રત્યક્ષ જેવી વાણી થઈ ગઈ કે નહીં, આંખો બંધ કરીને બેસી જઈએ. ગુરુદેવ પ્રવચન કરતા હોય ત્યારે આંખો બંધ કરીને બેસી ગયા હોય, અને ટેપ ચાલતી હોય ત્યારે આંખો બંધ કરીને બેસી જઈએ. વાણી તો એની જ છે, એ જ અવાજ, એ જ અલગ છે બધું. કઈ નિમિત્ત પડે કે ન પડે, વિડીયો હોય તો સામે ગુરુદેવ પ્રવચન આપતા દેખાય, અને અહીંયા પ્રવચન ચાલતું હોય, નિમિત્ત ન થાય. પ્રત્યક્ષ પ્રત્યક્ષ છે ને પરોક્ષ છે, તે પરોક્ષ છે. સંસ્કારનું કારણ છે. પ્રત્યક્ષ યોગની અંદર સંસ્કાર ઝીલ્યા એવી સ્થિતિમાં એકવાર આવી ગયા એને એ સંસ્કાર એ નિમિત્તે જાગૃત થઈ જાય છે. જેને સંસ્કાર નથી એને એ વાત નથી. સંસ્કારની વાત જુદી છે, એને તો એક સહેજ સંકેત મળે છે ત્યાં અંદરથી આત્મા બેઠો થાય છે. એવું છે, એટલે એની તો વાત જુદી છે. જે પૂર્વે સંસ્કાર લઈને આવ્યા છે એને તો અલ્પ પ્રયાસે જે કાંઈ કામ થાય છે, પૂર્વ સંસ્કાર ત્યાં છે. આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે, પૂર્વ સંસ્કાર, પોતે પૂર્વ સંસ્કારી છે. ગુરુદેવ પણ પૂર્વ સંસ્કારી હતા, તો અહીંયા સમયસર મળ્યું, કોઈ ગ્રંથ મળ્યો, તો જ્ઞાનીના યોગ વિના પણ માર્ગે આવી ગયા. પણ એ વાત બધાને લાગુ પડતી નથી, કોઈ કોઈ સંસ્કારી જીવને લાગુ પડે. અને જેને જેને માર્ગ મળે છે સંસ્કારથી, એ પણ પ્રત્યક્ષ યોગના તો ચાહક હોય જ છે, પ્રત્યક્ષ યોગની ઈચ્છે છે. ને દાખલા તરીકે એમની પરિસ્થિતિ લઈએ, કે પોતે સંસ્કારથી પાયમા, પણ સત્સંગ ઉપર કેટલું બધું વજન છે, સત્પુરુષના પ્રત્યક્ષ યોગ ઉપર એમનું કેટલું બધું વજન છે. 213માં જે કલમ ચલાવી એમણે તો હદ કરીશું. આત્માને ગૌણ રાખીને સત્પુરુષને મુખ્ય કર્યા છે. હે પુરાણ પુરુષ 213 પાનું 279 રવિવારે ચાલી ગયો, નીચેથી છે એક પેરેગ્રાફ છોડીને ઉપરનો પેરેગ્રાફ. હે પુરાણ પુરુષ, અમે તારામાં ને સત્પુરુષમાં કાંઈ ભેદ સમજતા નથી. આત્મા પરમાત્મા પોતાનો અને સત્પુરુષમાં અમે કાંઈ તફાવત જોતા નથી. તફાવત જોતા નથી એટલું નહીં, તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. કેમકે તું ગુપ્ત રહ્યો છો અંદરમાં, અનાદિથી તારો પત્તો લાગતો નથી અનાદિથી, અને સત્પુરુષ પ્રગટ થયા છે એટલે અમને તો એ વિશેષ જ લાગે છે. કારણ કે તું પણ એને આધીન રહ્યો છો, તારા ઉપર કબજો તો સત્પુરુષે કર્યો છે, તો સત્પુરુષ વધારે વિશેષ અમને લાગે છે. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. હે આત્મા, અમે તને ન ઓળખી શક્યા. સત્પુરુષની સહાય વિના અમે તમને ન ઓળખી શક્યા. એ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે વધુ પ્રેમ અને વધુ મહિમા ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં તેવો ઉન્મત્ત થતા નથી. તારા જેવો સમર્થ પરમાત્મા એને વશ આવ્યો, એના કબજામાં આવ્યો, છતાં એનો પ્યાલો ફાટતો નથી. પચાવી ગયા તને, અને તારાથી પણ સરળ છે. તું તો સીધે સીધો દર્શન દેતો નથી, પૂછે તો જવાબ દેતો નથી. આ તો અમને પૂછીએ તો જવાબ દે છે. તારા કરતા તો એની સરળતા વધારે છે. શું કે છે? અંદર આત્માને પૂછીએ છીએ તો તું જવાબ દેતો નથી, અને આ સત્પુરુષને પૂછીએ તો તરત જ સરળતાથી જવાબ દે છે. સરળતાથી નહીં, એટલી બધી કરુણા બતાવે છે કે વાહ, તને પ્રશ્ન ઉઠો છે, શાબાસ છે, ધન્ય છે તને. બે વખાણના પ્રશંસાના શબ્દો કહીને પણ સરળતાથી વાત કહી દે છે. માટે હવે તું કહે તેમ કરીએ, તું કહે તેમ કરીએ. તું જ કહે હવે, આમ ન્યાય કર તું. એ આત્મા તું ન્યાય કર, કે તને વધારે માનવો કે અમારે સત્પુરુષને વધારે માનવા. કલમ ચલાવીશું ગજબ. એટલે ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રે ઉદ્યમ કરવો. કેમ થશે ભવિષ્યમાં, શું થશે, કેમ થશે, કેવી રીતે થશે, એ વિચાર મૂકી દેવો, બિલકુલ છોડી દેવો. એ વિચાર જરાય લંબાવશો નહીં. લંબાવશો તો ઊંડા ઉતરી જશો ઉપાધિમાં, અને કેટલા કર્મ બાંધી લેશો, કેટલો આત્માને આવરણ કરી લેશો, એનો કાંઈ હિસાબ રહેશે. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી. કેવી શૈલી દીધી છે! મારે લખવું નથી એમ નહી, કુદરત આથી વધારે હવે લખવાની ના પાડે છે. તમારી યોગ્યતાના હિસાબે પર્યાપ્ત કહેવાઈ ગયું છે, આથી વધારે કહેવાની કુદરત હવે ના પાડે છે. એટલે ઈશ્વર અનુગ્રહ નથી, અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. અને એનું કારણ એવું છે કે મારે પણ મર્યાદામાં જ રહેવું યોગ્ય છે, એથી મર્યાદા છોડવી મને પણ યોગ્ય નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કાંઈ બીજું લખવા યોગ્ય નથી. અત્યારે તમને લખવાનું મને યોગ્ય લાગતું નથી, પણ તમને ખાતરી આપું છું કે તમારે ભય રાખવાની જરૂર નથી. તમે નિર્ભય થઈ જાઓ, અને હું પણ છોડીને સહેજ જે વિકલ્પ વિચાર આવે એ પ્રમાણે પ્રવર્તો, પણ હું પણ છોડીને પ્રવર્તો. આ વિષય સમાગમે આપણે વાતચીત કરશું, એ વાત એમણે હાથમાં રાખી છે. આમાં ઘણી ઊંડી વાતો કરવા જેવી છે, અને એ વાતો તો પ્રત્યક્ષ પરિચય વિના સમજાય પણ નહીં. માટે કેટલીક વાતો આપણે પ્રત્યક્ષ કરશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં, હતાશ થવું નહીં, નિરાશ થવું નહીં, ભયવાન થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સંમતિ છે એમ નથી. એ ખાલી તમને આશ્વાસન આપું છું એમ નથી. ખાલી તમને આટલું કહું એટલે તમે હળવા પડી જાઓ એમ કહેવા ખાતર કહું છું એમ નથી, પણ જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. એટલે અમારા આત્મામાંથી ઉગેલી કેટલીક વાતો છે એ તમને લખી નાખી છે. એક ઉપાધિ પ્રસંગને અનુસરીને પણ કેટલો સૂક્ષ્મ બોધ આપ્યો છે, કેટલી સૂક્ષ્મ વિચારધારા વ્યક્ત થાય છે. વધારે લખી શકાતું નથી, પણ આપે આકુળ રહેવું ન જોઈએ એમ એ વિનંતી ફરી ફરીને માનજો. બાકી અમે તો નિર્બળ છીએ, જરૂર માનજો કે નિર્બળ છીએ. શું કોઈ પણ બીજા કાર્ય કરવા માટે તો અમે નિર્બળ છીએ, પાંગળા છીએ, જરૂર અમે પાંગળા છીએ. પણ ઉપર લખી છે જે સંમતિ તે સબળ છે, સાથે તમને વાત લખે છે એમાં તો આત્માને બળ મળે એવી વાત છે. કોઈનું કામ કરવું, કામ કરવા માટે અમારો કોઈ અધિકાર નથી. ઉપર લખી છે જે સંમતિ તે સબળ છે, જેવી તેવી નથી પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. આ પ્રત્યક્ષ યોગને લઈને જે બચાવી લીધા છે, નહીંતર કેટલા આકુળતાના પરિણામમાં આત્માને આવરણ કરી બેસશે એ હિસાબ જ્યારે મુમુક્ષુને સમજાય છે ત્યારે એને એમ લાગે છે કે આ જ્ઞાની છે એ મારા માટે પ્રગટ પરમાત્મા છે. એમ પરમાત્મા બચાવી દે એમ એને બચાવી લીધા એવું પોતાને લાગે છે. આપ જ્ઞાન કથા લખશો. પ્રબોધ શતક ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે ત્યાં મુંબઈમાં, મુંબઈથી પત્ર લખેલો છે. રેવાશંકર જગજીવનની પેઢી છે એમાં એમના ભાગીદારને કાકાજી સસરા થાય છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિશે લખીશ. અને તેમ છતાં તેના માલિક તરફથી ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ. એ જમાનામાં પુસ્તકો બહુ ઓછા છપાતા, એકબીજાના ઉછીના લઈને વાંચવા લઈ આવે એવી પરિસ્થિતિ હતી. અત્યારની જેમ નથી કે ડઝન મંદી જોઈએ એટલા ઉપલબ્ધ થઈ જાય એવી પરિસ્થિતિ નહોતી. વાંચવા લઈ આવ્યા છે, વહેલી તકે પાછું આપવાની ગણતરી છે. આપના બધા પ્રશ્નોનો મારી ઈચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી. ઉપાધિ યોગને લીધે હું પણ કેટલીક પ્રવૃત્તિમાં ઉપાધિ યોગમાં વર્તું છું, એટલે આટલો વિસ્તારથી કાગળ લખ્યો છે. છતાં એમ લખે છે કે જે લખવું જોઈએ એટલું લખી શક્યો નથી, પણ આપ મારા અંતરને સમજી લેશો એમ મને નિશંકતા છે. મારો અભિપ્રાય છે એ બરાબર આપને ખ્યાલમાં આવી જશે એવું મને લાગે છે. એક પત્રની અંદર જે એમણે ઉદયને અનુસરીને જે પારમાર્થિક માર્ગદર્શન આપ્યું છે એ અજોડ માર્ગદર્શન છે. લિખિત આજ્ઞાંકિત રાય છું, પોતાને આજ્ઞાંકિત એવું વિશેષણ આપ્યું છે. કોઈક જ સમજે પણ એ કુદરતની આજ્ઞામાં વર્તનારા છે, કુદરતની આજ્ઞામાં વર્તનારા છે. અથવા સર્વજ્ઞની આજ્ઞામાં વર્તનારા છે. 218 નંબરનો પત્ર પણ સૌભાગભાઈ ઉપરનો છે. સર્વાત્મા હરિને નમસ્કાર, એટલે કે પોતાનું સર્વસ્વ સ્વરૂપ જે છે એને નમસ્કાર કર્યા છે. સત સત છે, સરળ છે, સુગમ છે, એની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. આ વચન એમણે દોહરાવ્યું છે આગળ 112માં ગણું કરીને એ વિશે 211માં. સત જે કાંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે અને સર્વત્વ તેની પ્રાપ્તિ હોય છે. આ પત્ર એમણે અંબાલાલભાઈ ઉપર લખેલો છે. એ જ વચનો એમણે ફરીને પાછા સુભાગભાઈને દોહરાવ્યા છે. 211માં પહેલું વચન એ છે કે સત સત છે, સરળ છે, સુગમ છે અને તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. આમ કહેવા પાછળ એક અભિપ્રાય એ પણ છે જ્ઞાની પુરુષનો કે લોકો જાણે અજાણે એવું સમજી લે છે કે આત્માની પ્રાપ્તિ કરવી એ તો બહુ જ ઊંચી અને કઠણ વાત છે અને એ તો કોઈ ત્યાગી યોગીઓની વાત છે. આપણે સાધારણ માણસો ઘર સંસાર ચલાવનારા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, પહેલેથી જ આડ મારીને બેસી જાય છે. અથવા કોઈ પોતાના અનેક પ્રકારના ઉદયમાં રસ, તીવ્ર રસવાળા પરિણામ જોઈને એમ લાગે છે માણસને કે આપણા માટે આ બહુ ઊંચી વાત છે, આપણે તો દયાદાન પૂજા ભક્તિ કરીએ થાય, એટલું બાકી આપણા માટે આ બહુ ઊંચી વાત છે. એવું આડ મારવાનું જે થાય છે એને પહેલેથી જ એમ કહે છે કે નહીં, સત છે, એ સત છે, હોવારું છે, સદાય હોવારું છે, સદાય હાજરા હજુર છે. ખરેખર તો સત સત છે એટલે સદાય સદાય હાજર છે, સરળ છે, સરળતા એ કરીને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થવામાં કોઈ અસરળતા નથી, ઘણો સુગમ સરળ સુગમ માર્ગ છે, અને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં સર્વત્ર કોઈ પણ ક્ષેત્રે એની પ્રાપ્તિ થાય છે. આ જ ક્ષેત્રે જવું પડે, મહાવિદ્યમાં જવું પડે, ફલાણા ઠેકાણે જવું પડે, આ તીર્થમાં જવું પડે, એવું કાંઈ એને બંધન નથી. કોઈ પણ ક્ષેત્રે એ પ્રાપ્ત થાય છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણ તમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? જેને જ્ઞાનમાં ભ્રાંતિ વર્તે છે એ જાતનું આવરણ છે, એટલે પોતાને જ વિશે બીજી કલ્પના કરી છે. હું ફલાણો, જે કઈ કર્મજનિત ઉદયજનિત અવસ્થા છે એવો હું, એ જીવની ભ્રાંતિ છે. એનો અંધકાર જેને વર્તે છે એની અંદર ગાઢ દ્રઢપણે જે વળગી રહ્યો છે એને એની પ્રાપ્તિ કેમ થાય? એને સતની પ્રાપ્તિ થતી નથી. સત તો ત્રિકાળ નિરાવરણ છે, આવરણમાં ઉભો રહીને સતની પ્રાપ્તિ કેમ કરી શકે? એ નહીં કરી શકે. મેરુ પર્વત કરતા વધારે આ તો દૂર જાય છે. ભ્રાંતિ કાઢવી એ તો કઠિન પડ્યું છે. અનંત કાળથી જીવને પોતાના વિશે જે પોતાની ભ્રાંતિ છે એ ગઈ નથી. જે જે કર્મજનિત અવસ્થાને પ્રાપ્ત થયો છે એવો એટલો એવડો જ હું, એ એટલું બધું દ્રઢપણે ભ્રાંતિગત સ્થિતિમાં વર્તે છે કે એને સત્પુરુષો એનું મૂળ સ્વરૂપ પોકારી પોકારીને કહે તો પણ એને અવાજ સંભળાતો નથી, બેરા કાને અવાજ સંભળાતો નથી, એ સાંભળતો નથી કે આ મારા સ્વરૂપની વાત કરે છે. હું જાગું હવે એટલું પણ એને જાગૃતિ આવતી નથી. એ ભ્રાંતિનું ઘણું આવરણ છે. આવરણતમ એટલે ઘણું આવરણ વર્તે છે. સત છે, કાળથી તેને બાધા નથી. સત સત છે એનો અર્થ એ છે કે કાળથી તેને કોઈ બાધા નથી, એને કોઈ કાળ નડતો નથી, આ પંચમારો એને નડતો નથી. કોઈ કાળ, કોઈ ક્ષેત્ર, કોઈ સંયોગ, કોઈ વિયોગ, કોઈ પરિસ્થિતિ એને ક્યાંય નડતી નથી. એવું એ નિર્બાધ અવ્યાબાધ સ્વરૂપ છે. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે, બધાનું આધારભૂત તત્વ એ છે. શું? સર્વનું અધિષ્ઠાન, એનો આધાર સરસ લેવા યોગ્ય એ જ છે. વાણીથી અકથ્ય છે, તે વાણીથી કહેવા યોગ્ય કે કથી શકાય એવું નથી. સર્વનું અધિષ્ઠાન છે, આધાર લેવા યોગ્ય છે, અને વાણીથી તે કહેવા યોગ્ય નથી. એની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય પણ છે. એની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય પણ છે. એવું નથી કે એનો જગતમાં કાંઈ ઉપાય નથી. કોઈ એવી પણ આડ મારી બેસે છે. જ્ઞાનની ગૂઢ વાતો એવી છે કે કાંઈ એનો એનું પત્તો જ લાગે નથી, કાંઈ હાથમાં આવતું નથી. એવું નથી, એનો વ્યવસ્થિત ઉપાય છે, સુગમ સરળ ઉપાય છે, એમ અભિજ જોઈએ. ગમે તે સંપ્રદાયના મહાત્માનો લક્ષ એક સતત છે. એટલે ભિન્ન ભિન્ન સંપ્રદાયના મહાન પુરુષોએ આ એકને અનુલક્ષીને ઘણી વાતો કરી છે. હું તો માણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાયું છે. જેમ કોઈ મૂંગો માણસ સંકેતથી સમજાવે એમ આ આત્માનું સ્વરૂપ અચિંત્ય અને વચનાતીત હોવાને લીધે, વચન અગોચર હોવાને લીધે જે કાંઈ કહ્યું છે એ સંકેત માત્ર, જેમ મૂંગો સંકેત કરીને સમજાવે એવી રીતે સમજાયું છે. ભલે સંકેત છે એ નાની ચીજ છે, પણ એની સમજણ છે એ પૂરેપૂરી આવે છે. સમજણ અધૂરી રહેતી નથી. મૂંગાની શ્રેણે સમજાવ્યું છે જેથી તેઓના કથનમાં કાંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી, એ તો ન્યાય જે નઈ વિવિક્ષા લાગુ કરી શકે એને ખ્યાલ આવે છે. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. લોકનું સ્વરૂપ સર્વકાળે એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પાયમા કરે છે, એ તો પ્રત્યક્ષ પર્યાયથી પર્યાય અંતર થાય છે. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે. એક ક્ષણ પહેલા જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે, અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લય પામ્યા જાય છે. આ પરિસ્થિતિ પર્યાયોની પ્રત્યક્ષ બધાને અનુભવ ગુજર થાય છે. ઘણા વખત સુધી જે હોય એ ખલાસ થઈ જાય, કાંઈ ન હોય ત્યાં નવું જોવામાં આવે છે. મહાત્માના વિધિમાને વર્તતું લોકનું સ્વરૂપ જ્ઞાનીના અનુગ્રહ અર્થે કાંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે. મહાત્માના વિધિમાને વર્તતું લોકનું સ્વરૂપ અને અજ્ઞાનીના અનુગ્રહને અર્થે, અજ્ઞાની ઉપર કૃપા કરવાના અર્થે, એના હિતને લક્ષે કાંઈક અનુગ્રહને અર્થે કાંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે. એટલે શું છે કે જે કોઈ સામે જેવો જીવ છે એને યોગ્ય જે કહેવા યોગ્ય હોય છે એ પ્રકારે એક જ પ્રશ્નનો જુદા જુદા વખતે તેને ને તેને જુદો જુદો ઉત્તર મળે છે. એનું કારણ આ છે કે રૂપાંતર પણ એને કહેવામાં આવે છે, અને એનું કારણ એક જ છે કે એના ઉપરની અનુગ્રહ દ્રષ્ટિ છે, તેથી એ રીતે કહેવામાં આવે છે. વિશેષ